તારીખ 30/6/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના છઠ્ઠા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 63.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક છઠ્ઠો અધિકાર ચાલે છે. કુદેવ કુગુરુ કુશાસ્ત્રનું નિરાકરણ કરે છે. કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધા રહેવાથી જીવને પાપ બંધ થાય છે, મિથ્યાત્વ દૃઢ થાય છે અને જીવ અધોગતિમાં જાય એવા કર્મ બાંધે છે. તેથી તેનું સ્વરૂપ સમજીને એવા પ્રકારના પરિણામ છોડવા યોગ્ય છે એવું અહીંયા તાત્પર્ય છે. કુદેવનું સ્વરૂપ કહી દીધું, હવે કુગુરુનું સ્વરૂપ ચાલે છે. ગુરુ કેવા હોય અને કેવા ન હોય, અસ્તિ નાસ્તિથી બંને, એમાં નાસ્તિનો આ વિષય છે, પ્રકરણ નાસ્તિનું છે. આવા ગુરુ ન હોય, આવા ગુરુ ન હોય, આવા ગુરુ ન હોય એમ કહેતા પછી કેવા ગુરુ હોય એ કહેશે. કહે છે કે કેટલાક તો કુળ ધર્મમાં પોતાના જે ગુરુ હોય એને ગુરુ માને છે અને કેટલાક વેશથી પણ ગુરુ પણ માને છે, કેટલાક ત્યાગાદીથી ગુરુ પણ માને છે, કેટલાક કોઈ પ્રકારના જાણકાર આદિ પણ હોય એનાથી પણ ગુરુ, ક્ષોભ સંજ્ઞાન જેને કહીએ એનાથી પણ ગુરુ પણ માને છે. એ બધા પોતાના ધર્મધનને લૂંટાવે છે. શું કરે છે? ધર્મથી દૂર જાય છે, ધર્મધનને લૂંટાવે છે અને ઉલટાના ખેદ પામવાને બદલે હર્ષ પામે છે, રાચે છે. 180મું પાનું છે,
180 પાનું
જે શ્લોક છે ત્યાર પછીનો પેરેગ્રાફ, પહેલો પેરેગ્રાફ અર્થ પછીનો. ત્યાં તો ત્યાં કોઈ તો મિથ્યા શાસ્ત્રોમાં નિરૂપણ કરેલા વિષને ધારણ કરે છે. જે શાસ્ત્રો મિત્રાગ સર્વજ્ઞની પરંપરામાં નથી એ બધા શાસ્ત્રોને મિથ્યા શાસ્ત્રો કહેવામાં આવ્યા છે. પછી એ શાસ્ત્રો ભલે વિતરાગના નામે લખાયા હોય, તીર્થંકરના નામે લખાયા હોય, ગણધરના નામે લખાયા હોય, કોઈ આચાર્ય કે કોઈ જ્ઞાનીના નામે લખાયા હોય, એ બધા લઈ લેવા. એમાં નિરૂપણ કરેલા વેશને ધારણ કરે છે. એ શાસ્ત્રોના રચવા વાળા પાપાશયો આશયોએ, પાપ આશય આશયોએ સુગમ ક્રિયાથી, ઉચ્ચ પદ પ્રાપ્તિના પ્રરૂપણથી અમારી માન્યતા થશે અથવા અન્ય ઘણા જીવો આ માર્ગમાં જોડાશે એવા અભિપ્રાયથી મિથ્યા ઉપદેશ આપ્યો. કેવા કયા છે? અને એવા શાસ્ત્રો રચવા વાળાને જેનો આશય પાપનો છે, પુણ્યનો પણ ત્યાં આશય નથી, દુકાનદારી જેને કહેવામાં આવે છે, અમને ઘણા અનુસરશે, અમને ઘણા અનુસરે માટે અમે આ પ્રવૃત્તિ આ પ્રકારે કરીએ. પછી શાસ્ત્ર લખવાની, શાસ્ત્ર રચવાની કે ગમે તે પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ કરે પણ અમને ઘણા અનુસરવા લાગે, એમ દુકાને ઘણી ગરાગી આવે તો કમાણી સારી સારી થાય, વેપાર થયો ને, એમ વ્યાપારિક બુદ્ધિથી જેવો ધાર્મિક પ્રવૃત્તિ કરે એને પાપાશય કહેવામાં આવે છે. ત્યાં પુણ્યાશય નથી રહેતો, લ્યો ઠીક, પાપાશય થઈ જાય છે. અને એ કોઈ શાસ્ત્ર રચે તો એ મિથ્યા શાસ્ત્ર જ રચે છે, એ કોઈ સારું કે સાચું સત્ય શાસ્ત્ર રચે નહીં. આમ તો જ્ઞાની સિવાય સાચું શાસ્ત્ર રચવાને કોઈ સમર્થ નથી, કેમ કે એનો મિથ્યા અભિપ્રાય ક્યાંક ને ક્યાંક તો આવ્યા વિના કરીએ જ નહીં. તો ક્ષોભ સમય તો ગમે એટલું લખે, એ તો ક્ષોભસમ ને આધારિત છે, અને એ પણ પરલક્ષી ક્ષોભસમ, મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન સાધન અને સાચું શાસ્ત્ર સાધ્ય એમ બને ખરું?
ન બને.
કેવી રીતે સદાય સાચું શાસ્ત્ર એ ન બની શકે? શું કહ્યું કે એ શાસ્ત્રના રચવા વાળા, પાપ આશ્રય વાળા, સુગમ ક્રિયાથી સહેલો ધર્મ બનાવી દે. શું આમાં કાંઈ તમને વાંધો નહીં આવે, આટલું કરો ને તમને લાભ થઈ જશે, ધર્મ લાભ થઈ જશે. સુગમ ક્રિયાથી, ઉચ્ચ પદ પ્રાપ્તિના પ્રરૂપણથી, પ્રરૂપણા કરે તો ગુરુ થઈ ગયા, જે કાંઈ ઉપદેશ આપે એ બધા ગુરુ. શું કારણ કે એને બધા સાંભળનારા શિષ્યો ગણાય અને ઉપદેશ આપનારા ગુરુ ગણાય. હા, સુગમ ક્રિયાથી અને ઉચ્ચ પદ પ્રાપ્તિના પ્રરૂપણથી. શું અમારી માન્યતા થશે અથવા અન્ય ઘણા જીવો આ માર્ગમાં જોડાશે એવા અભિપ્રાયથી મિથ્યા ઉપદેશ આપ્યો. એ લોકોએ જે શાસ્ત્રો રચ્યા એમાં અંદરમાં બુદ્ધિ હતી એ પોતાના માનની બુદ્ધિથી એ કરેલું. શું ટોડરમૂલજી તો લખે છે પહેલા અધિકારમાં આપણે આવી ગયું કે આ શાસ્ત્ર મેં કાંઈ માન પૂજાના કારણે રચ્યો નથી, અને તેની પરંપરા વડે વિચાર રહિત જીવો, કેવા અવિચારી જીવો, એની પરંપરામાં એટલો પણ વિચાર કરતા નથી કે સુગમ ક્રિયાથી ઉજપદની પ્રાપ્તિ બતાવે છે. ક્રિયા હલકી કરે અને ઉજપદ તમને મળશે, તમને સ્વર્ગ મળશે, તમને ફલાણું સ્વર્ગ મળશે, આટલામાં સ્વર્ગ મળશે, તમને તીર્થંકર પદવી મળશે. સ્વતાંબરમાં એ વાત છે, એક ચોખાના કદની, કેટલી ચોખાના કદની જીન પ્રતિમા જો તમે પ્રતિષ્ઠિત કરાવીને મંદિરમાં બિરાજમાન કરો એટલે તમને તીર્થંકર ગોત્ર બંધાય. આ એ લોકો પ્રરૂપણ કરે છે. પછી પાલિતાણામાં જે ખડકલો થઈ ગયો એનું કારણ એ છે કે તીર્થંકર પદવી કોને ન જોઈ, સર્વોત્કૃષ્ટ પદવી છે, મોક્ષ પણ થાય ને પુણ્ય પણ ઊંચાનામાં ઊંચા ફળે. ને જે આવ્યા એ શું માંડ્યું કરવા, હા શું થાય, પણ કેમ કે અપૂજ રહેવા માંડ્યા પછી તો એની સેવા કરનારા ક્યાંથી કાઢવા? એટલી હજારો ગમે પ્રતિમા થઈ જાય તો પછી એમાં વિવેક રહેતો નથી કે આ સચવાશે કે નહીં, આની સેવા પૂજા થશે કે નહીં. કેમ કે પ્રતિષ્ઠિત ભગવાનનો એવો નિયમ છે, એક દિવસ પણ એમની પ્રક્ષાલ પૂજા વગરનો જવો જોઈએ નહીં, એવો એનો નિયમ છે. એક દિવસ ચૂકે એટલે પછી કેટલા દિવસ ચૂકે એનો કઈ મેળ નથી. ગુરુદેવ કહેતા તીર્થંકર પદવી નહીં બંધાય, તેતરનો ભાવ મળશે એમ કહેતા. હું તનો ત જોડીને તેતર મળે એવી આશાથી કરે એને તો કઈ મળવાનો પ્રશ્ન જ રહેતો નથી. એ આપણામાં અહીંયા ભૂલ થાય છે. આ 16 કારણની પૂજા છે ને, ખાસ કરીને પર્યુષણના દિવસોમાં, 10 લક્ષણ દિના દિવસોમાં 16 કારણની પૂજા કરે. 16 કારણ ભાવના ભાઈ સોળે તીર્થંકર પદ ભાઈ પરમ ગુરુ હો, જય જય નાથ પરમ ગુરુ હો. તે પૂજા કરવાથી તીર્થંકર પદ બંધાય કે ન બંધાય? એ 16 પ્રકારના ભાવ તીર્થંકર દ્રવ્ય હોય એને સહેજે સહેજે અકૃત્રિમપણે આવે છે. કેવી ભાવનાથી? કે તીર્થંકર પદની ભાવનાથી નહીં, એમ સુવેક દ્રષ્ટિને આકાંક્ષા હોતી નથી, એટલે એવી આકાંક્ષાથી કરે અને તો એ પદ બંધાતું નથી. પણ સહેજે સહેજે એમને હોય છે. હવે એમને કુદરતી હોય છે ને આ એની નકલ કરવા જાય, તીર્થંકર તો હોય નહીં પોતે, અને નકલ કરવા જાય ક્યાંથી તીર્થંકર થશે? એ તો અનાદિથી તીર્થંકર દ્રવ્ય હોય, એ જ તીર્થંકર થાય છે. કાંઈ નવા તીર્થંકર દ્રવ્ય ઉત્પન્ન થતા નથી, એ તો અનાદિથી જે જીવો છે પરિભ્રમણમાં એમાં કેટલાક તીર્થંકર દ્રવ્યો છે જે એના સ્વકાળમાં તીર્થંકર થાય છે. સોળસ કારણથી નથી થતા કાંઈ, પહેલી દર્શન વિશુદ્ધિ છે. તો દર્શન વિશુદ્ધિ નું તો ઠેકાણું હોય નહીં, ક્યાંથી થાય? એ થાય નહીં. એટલે એ બધા મિથ્યા માન્યતાઓના પ્રકાર છે, એ ગ્રહણ કરવા જેવા નથી, છોડી દેવા. એની પરંપરા વડે વિચાર રહિત જીવો એટલો પણ વિચાર કરતા નથી કે સુગમ ક્રિયાથી ઉચ્ચ પદની પ્રાપ્તિ બનાવે છે. ક્રિયા નાની, આટલું તમે કરો અને પદવી આટલી મોટી મળશે. શું ત્યાં કાંઈક દગો છે? બુદ્ધિ હોય તો એને વિચાર આવવો જોઈએ કે હું આટલું કરું, નાની એવી આટલી પ્રતિમા મુકાવી દઉં, ચોખા જેવડી આટલી મૂકી દે, હું નાની નાની પ્રતિમાઓ તો મળે છે મૂકી દે, અને આપણે તીર્થંકર પદવી મળતી હોય તો પણ એલા કાંઈક તો વિચાર કર કે આવડું મોટું પદ છે એ આટલામાં ન મળે, કાંઈક આમાં છેતરે છે, તને કાંઈક દગવા દગાબાજી થાય છે. પણ માત્ર ભ્રમપૂર્વક તેમના કહેલા માર્ગમાં તેઓ પ્રવર્તે છે, એ ભ્રમથી અનુસરે છે. લોભ, લોભ છે એ માણસને આંધળો બનાવે છે. વળી કોઈ શાસ્ત્રોમાં નિરૂપણ કરેલા કઠણ માર્ગ તો પોતાથી સધાય નહીં, અને પોતાનું ઊંચ નામ ધરાયા વિના લોક માને પણ નહીં. એ અભિપ્રાયથી યતિ, મુનિ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, ભટ્ટારક, સંન્યાસી, યોગી, તપસ્વી, નગ્ન ઇત્યાદિ નામ તો ધરાવે છે. આ બધા ગુરુપદના નામ છે, ઉચ્ચ પદના બધા ઉચ્ચ નામો ધરાવે છે. ઇત્યાદિ નામ તો ઉચ્ચ ધરાવે છે, ગુરુની ઉચ્ચ પદવીના નામ ધરાવે. કઠણ ક્રિયા સધાય નહીં. જે ગુરુમાં જે કાંઈ આચાર વિચાર છે એ તો કઠિન આચાર વિચાર છે, એ તો કાંઈ પાલી શકે નહીં, છતાં પણ એનું નામ રાખે. શું પણ તેવા આચરણોને તે સાધી શકતા નથી, તેથી ઈચ્છા અનુસાર નાના પ્રકારના વેશ બનાવે છે, તથા કેટલાક તો પોતાની ઈચ્છા અનુસાર જ નવીન નામ ધારણ કરે છે. એવું નામ ધારણ કરે છે, વેશ પણ બદલે છે અને નામ પણ ધારણ કરે છે કે હવે અમને આ નામથી તમારે બધા સમજવાના છે, ઓલું નામ અમારું સંસારનું અમે બંધ કરી દીધું છે, હવે આ અમારું નામ આ છે. ભાઈ આત્માને નામ નથી, એ નામ દેહનું છે, પૂતગળનું છે, પૂતગળાત્મક છે, તારે કાંઈ લેવા દેવા નથી. એ તો શું છે, મુનિઓમાં તો પરંપરા છે કે દીક્ષાલી એનું નામ બદલાય. એ તો ગુણ વગર નામ પદવી લે છે એ જ ખોટું છે. ક્ષુલક ઇલક થી નામ તો બદલાય છે, દિગંબર માં તો ક્ષુલક ઇલક થી નામ બદલાય છે. ત્યાગી ત્યાગની દશા આવે ને, દેશ ત્યાગની દશા આવી, ઉત્કૃષ્ટ પંચમ ગુણ સ્થાન થી નામ બદલાય છે. પણ ચોથા પૂર્વક પાંચમું કે છઠ્ઠું હાથમાં આવવું તો જોઈને હજી ચોથાની સમજણ ન હોય, સમ્યક દર્શન કોને કહેવાય એની ખબર નથી, અને સીધું ગુરુપદ લઈ લે અને નામને વેશ બદલી નાખે તો એ લોકો ભ્રમમાં પડે છે. એવું કરવું જોઈએ નહીં, અને કર્યું હોય તો એને ચોખવટ કરવી જોઈએ કે ભાઈ અમારો વેશ છે એ સાચો નથી, પણ મારે પાપના પરિણામો અને પાપ ક્રિયામાં પડવું નથી, એટલે મેં આ રીતે પ્રતિજ્ઞા લીધી છે, પણ મારે માર્ગ સાધવો તો બાકી છે. અને એવા અનેક વેશ ધરવાથી પોતાનામાં ગુરુપણું માને છે પણ એ મિથ્યા છે, એ વાત બધી ગણવી. પ્રશ્ન કર્યો છે કે વેશ તો ઘણા પ્રકારના દેખાય છે, ગુરુના વેશ તો જગતમાં ગુરુના વેશ અનેક પ્રકારના દેખાય છે, તો તેમાં સાચા જૂઠા વેશની પીછાણ કેવી રીતે થાય? અમને કેમ ખબર પડે કે આવો વેશ સાચો ગણાય? એવું કેમ અમારે કેવી રીતે સમજવું? ઉત્તર બહુ સરસ, અમને જે નીતિ લીધી છે ઉત્તર આપવાની એ બહુ સરસ છે. નિર્દોષતાની વાત લીધી છે બધી જગ્યાએ. સાચું કોણ? કે નિર્દોષ હોય તે સાચો અને સદેશ સદોષ હોય તે સાચા નહીં. સીધી વાત છે. રાગ દ્વેષ કષાય મોહ આદિ કાંઈ પણ દેખાય, એના ચિહ્નો દેખાય એટલે સમજવું કે આ ખોટું, અને એ ન હોય તો પરીક્ષા કરીને એને સાચું, પરીક્ષા કરીને એને સાચું માનવું, માત્ર વેશથી માનવું નહીં. ઉત્તર અહીં તો વેશનો પ્રશ્ન છે કે જે વેશમાં વિષય કષાયનો કાંઈ પણ લગાવ નથી, શું લીધું? વિષય કષાય દોષ છે, દોષના કોઈ ચિહ્નો નથી, દોષનો કોઈ લગવાડ નથી, હં, તે વેશ સાચો છે. ઠીક, સૌના સંપ્રદાયમાં સાધુ હોય છે કે કયો વેશ સાચો? કે રાગ દ્વેષ મોહ વાળો જે વેશ હોય એ સાચો નહીં. એ સાચો વેશ ત્રણ પ્રકારનો છે. એ સાચો વેશ છે એના પદવી અનુસાર ત્રણ ભેદ છે. બાકીના સર્વ વેશ મિથ્યા જાણવા, ઠીક, ચોખવટ કરી નાખ્યું છે. અને આ ચોખવટ કરવા માટે એમણે ભગવાન કુંદકુંદાચાર્યના વચનોનો આધાર લીધો છે. ટોડરમલજીએ બાકીના સર્વ વેશ મિથ્યા છે એ જ વાત ષટપાવડમાં શ્રી કુંદકુંદાચાર્યે કહી છે. એગમ જીણસ્વરૂપમ, જો જીનનું રૂપ આપ્યું છે. એક તો જીણસ્વરૂપમ, એગમ જીણસ્વરૂપમ વિયમ ઉખિઠ સાવયાણમ તુ અવર ઠિયાણમ તયમ ચૌથ પૂર્ણ લિંગમ દંશણમ નથી. દર્શન પાવડની 18મી ગાથા છે આ. એક તો જીન સ્વરૂપ, કેવો નિર્ગ્રંથ દિગંબર મુનિલિંગ છે, એ કેવું છે? જીન સ્વરૂપ છે. કેમ કે એ મુનિઓ એ જ વેશમાં જીનેશ્વર થઈ જાય છે. જે મુનિઓ છે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને જે મુનિરાજ આવે છે, એ મુનિરાજ જો અંતર્મૂર્તા સ્વરૂપના ધ્યાનમાં લીન રહે આત્મામાં, તો અંતર્મૂર્તમાં ધર્મ ધ્યાનથી આગળ વધી શુક્લ ધ્યાનની શ્રેણી માંડીને કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે, જિનેન્દ્ર પદવીને પામે છે. એટલે એમને કોઈ બાહ્યક્રિયા ધ્યાનમાં તો કરવાની હોય નહીં, એટલે વેશ તો પહેલેથી જ એમનું જિનેન્દ્ર રૂપ થઈ ગયું છે છઠ્ઠા સાતમા ગુણ સ્થાને તે. એટલે એક તો જીન સ્વરૂપ નિર્ગ્રંથ દિગંબર મુનિલિંગ, આ ગુરુનું ચિહ્ન છે. શું? પછી એ મુનિલિંગમાં તો બહારની વાત ચાલે છે, પછી અંદરમાં એને ભાવલિંગ કહેવામાં, અંદરના ચિહ્નને ભાવલિંગ કહે છે, અને આ બહારમાં નગ્નપણું છે તે દિગંબરપણાને દ્રવિલિંગ કહે છે. બીજું ઉત્કૃષ્ટ શ્રાવક રૂપ, દસમી અગિયારમી પ્રતિમા ધારક શ્રાવક લિંગ, શુલક અને ઈલક, એ ઉત્કૃષ્ટ શ્રાવક છે. નીચેના શ્રાવકને લિંગ નથી, ઉત્કૃષ્ટ શ્રાવકને લિંગ છે. સાતમી પ્રતિમાથી, બ્રહ્મચર્યની પ્રતિમાથી પછી કપડામાં થોડો થોડો ફેરફાર કરે છે કોઈ કોઈ, શું સીવેલા કપડાં ન પહેરે એવી રીતે કોઈ કરે છે, પણ મૂળ તો શાસ્ત્ર અનુસાર તો ક્ષુલક અને ઈલકનો જે ખાસ વેશ છે એ જ વેશને ઉત્કૃષ્ટ શ્રાવકનું બાહ્ય ચિહ્ન ગણવામાં આવ્યું છે. ત્રીજું આર્યુકાઓનું રૂપ એ સ્ત્રીઓનું લિંગ, એ પંચમ ગુણ સ્થાન વર્તે જે સ્ત્રીઓ હોય એને પણ કપડામાં ફેરફાર હોય છે એટલો ફેરફાર એનો સમજવો. ચોથા ગુણ સ્થાનને તો કોઈ લિંગ નથી એના પાસે, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય. શું? એ પ્રમાણે ત્રણ લિંગ તો શ્રદ્ધાનપૂર્વક છે, એ ત્રણ લિંગ તો શ્રદ્ધાનપૂર્વક છે. ચોથું લિંગ સમ્યક દર્શન સ્વરૂપ કોઈ નથી, એ મોક્ષ માર્ગમાં છે, જ્ઞાની ધર્માત્મા છે, પણ એને કોઈ લિંગ નથી. આ શિબિરમાં પ્રશ્નો આવે છે, આગ્રાની શિબિરમાં પ્રશ્નો આવતા હતા. સમ્યક દર્શન ને કોઈ બાહ્ય ચિહ્ન છે કે નહીં? આગળ મહાપુરુષ ને ચર્ચામાં સમ્યક દ્રષ્ટિ ની ઓળખાણ બહાર થી કેવી રીતે કરવી? ભાઈ એને પણ બહાર થી કઈ ઓળખાણ થાય એવું કઈ છે જ નહીં. શું એને કોઈ બાહ્ય ચિહ્ન હતું નથી? ના પાડી છાયા. શું ચૌથો પૂર્ણ લિંગમ દંશણમ નથી? નથી શબ્દ ગુજરાતી આના ઉપરથી આવ્યો છે, નથી ઉપરથી નથી આવ્યો છે. શું એટલે જે ચોથું છે સમ્યક દર્શનનું, એને કોઈ બાહ્ય લિંગ હતું, બાહ્ય ચિહ્ન હતું નથી. એનો ભાવાર્થ એ છે કે ત્રણ લિંગ વિના અન્ય લિંગને જે માને છે તે શ્રદ્ધાની નથી પણ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે આ બ્રહ્મચારી જે વેશ ધારણ કરે છે એને પણ શ્રદ્ધાથી માનવાનો પ્રશ્ન રહેતો નથી, ભલે કોઈ બદલે વેશ. શું કોઈ વેશ બદલીને શું કરે છે કે કફની ન પહેરે અને ખાલી ઉપર કપડું મીટાડે, અથવા અંદર ગંજી પહેરે એના ઉપર કપડું મીટાડે છે, કોઈ ધોતી પહેરે છે તો કોઈ આ લુંગીની જેમ મીટાડી રહી છે, એવી રીતે કોઈ પહેરે છે જુદી જુદી રીતે, પણ એ કાંઈ એ કોઈ શાસ્ત્ર પ્રમાણે કોઈ વેશ નથી. શાસ્ત્ર પ્રમાણે તો દસમી પ્રતિમામાં આવે ત્યારથી બાહ્ય વેશ શરૂ થાય છે, અને એટલી વિતરાગતા સહિત અંદર એટલી દસમી પ્રતિમા યોગ્ય સ્વરૂપ સ્થિરતા અને વિતરાગતા પૂર્વક નવ પ્રતિમા સુધીના જે બુદ્ધિપૂર્વકના રાગ અને વિકલ્પો હોય એ ઉત્પન્ન જ ન થાય એવી રીતે એનો અભાવ થાય, મંદ થાય એમ નહીં, ઉત્પન્ન જ ન થાય એવી રીતે એનો અભાવ થાય ત્યારે એને મોક્ષ માર્ગનું સાચું લિંગ ગણવામાં આવે છે. નહીંતર બાહ્ય વેશ કાર્યકારી નથી ને માનવા યોગ્ય પણ નથી એમ લેવું. હા ત્યારે ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય. શ્રાવક તો પંચમ ગુણસ્થાન થી કહેવાય, એમ તો ચોથા ગુણસ્થાન વાળાને શ્રાવક કહેવામાં દોષ નથી, પણ એ ચતુર્થ ગુણસ્થાન ધારે શ્રાવક, આ પંચમ ગુણસ્થાન ધારે શ્રાવક, મુખ્યપણે પંચમ ગુણસ્થાન થી શ્રાવક પદવી લીધી છે. એક પ્રતિમા હોય તો શ્રાવક કહેવાય, અને એક થી પાંચ પ્રતિમા છે જગન્ય શ્રાવક પદવી છે, છ સાત આઠ નવ એ મધ્યમ કોટીની શ્રાવક પદવી છે, અને દસમી અગિયારમી પ્રતિમા તે ઉત્કૃષ્ટ શ્રાવક પદવી છે એમ છે. અને ત્યાં એવું છે, સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષામાં એ વાત લીધી છે કે જેમ જેમ સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર થતો જાય છે તેમ તેમ એને બુદ્ધિપૂર્વકના રાગાદીનો અભાવ થતો જાય છે, છૂટી જાય છે, ઉત્પન્ન જ નથી થતા. તે પ્રકારે તેની બાહ્ય ક્રિયાઓ પણ છૂટી જાય છે, અને એ પ્રકારે જે આગળ વધે છે સ્વરૂપ સ્થિરતામાં એ શ્રાવક પદવીમાં આવે છે, અને જ્યારે ઉત્કૃષ્ટ શ્રાવક થાય છે ત્યારે એના બાહ્ય આચારો એટલે જેને અણુવ્રત અને દેશવ્રત કહેવામાં આવે છે, અને ગુણવ્રત, અણુવ્રત, દેશવ્રત અને ગુણવ્રત એ ત્રણ પ્રકારના જે વ્રત ધારણ કરે છે, અને એ વ્રતને બહારના વિકલ્પો જેને ઉત્પન્ન થતા નથી એ પ્રકારે એમની વિતરાગતા વધી ગઈ હોય છે, એ મુનિ દશામાં પ્રવેશ કરવાની તૈયારીમાં આવી ગયા છે, એ મુનિ દશાનું પ્રી સ્ટેજ છે. શું આગળની સ્થિતિમાં એ આવી ગયા, હવે સહજપણે મુનિપદ ધારણ કરી શકશે, જરાક સ્વરૂપ સ્થિરતા વધારશે, સાતમા ગુણ સ્થાને આવીને મુનિ દશામાં આવી જશે. બહુ સારું વર્ણન લીધું ત્યાં. વળી એ વેશોમાં કોઈ વેશી પોતાના વેશની પ્રતીતિ કરાવવા અર્થે કિંચિત ધર્મના અંગને પણ પાળે છે. શું જેમ કોઈ ખોટા રૂપિયા ચલાવવા વાળો તેમાં કંઈક રૂપાનો અંશ પણ રાખે છે, તેમ આ પણ ધર્મનું કોઈ અંગ બતાવીને પોતાનું ઉચ્ચ પદ બનાવે છે. આ શું ચોખવટ કરી તોડરમલજીએ કે જેમ કોઈ ખોટો રૂપિયા બનાવતા હોય તો એકલો નકલ નિકલનો ન બનાવે, તારા ચાંદીના રૂપિયા હતા ને એટલે એકલા શીશાના ન બનાવે, હું અંદર થોડીક ચાંદી ભેળવે એટલે અવાજ પણ થોડો કરે ખખડે એવો અને દેખાવ પણ બરાબર લાગે એટલે હાલ્યો જાય એનો રૂપિયો. એમ કોઈ ધર્મના ક્ષેત્રમાં પણ કેટલીક ક્રિયાઓ એવી ત્યાગની પાળે અને વેશ પલટો કરે એટલે લોકોને એમ થાય કે ના ના કંઈક છે, આટલો તો એનો ત્યાગ છે ને આવો વેશ ધારણ કર્યો છે, માટે આને આપણે માનવા જોઈએ. એવી રીતે કોઈ ભૂલે છે. સત્પુરુષ છે ગુરુ એટલે આ છઠ્ઠા સાતમા ગુણ સ્થાન યોગ્ય ગુરુ નહીં, એ ગુરુ પદવી નહીં, પણ ઠીક છે ગુરુ પદવી તો છઠ્ઠા સાતમાંથી જ ગણાય છે. શ્રાવકને ગુરુ પદવી પાંચમા ગુણ સ્થાને પણ ન ગણાય, ચોથા ગુણ સ્થાને પણ ગુરુ પદવી કહીએ, ભલે એને ભગવાન કહેવામાં વાંધો નથી. શું એને પોતાના ભગવાન કહેવામાં વાંધો નથી, એને ગુરુ કહેવામાં વાંધો નથી. વાંધો ઉપાડવો પણ ન જોઈએ. તો આપણે ત્યાં કોઈક વાંધો ઉપાડતા થઈ ગયા છે. ગુરુદેવ ગયા પછી, ગુરુદેવ હતા ત્યાં સુધી તો એટલી બધી તેવડ નહોતી બોલવાની, પણ ગુરુદેવ ગયા પછી એમાં કહે છે કેમ ગુરુ કયો છો, ગુરુ નો કહેવાય એમને, શું એવું બધું થોડું થોડું ચાલે છે. ભાઈ ગુરુ નહીં ભગવાને કહેવાય, એ હજી તમને ખબર નથી, પણ એ કહેવાની વાત છે, સમજવાની વાત જુદી છે, કહેવાની વાત જુદી છે. કેમ છે શું વળી એ વિશ્વમાં કોઈ પોતાને અમુક છે પોતાના વેશ બનાવવા માટે આવું કરે છે? શું કેટલી ક્રિયા કોઈ ધર્મનું અંગ પાળે, કોઈ ધર્મનું પૂરું ન પાળી શકે. શું જેમ કે આ અત્યારે મૂળ 28 મૂળગુણ છોડે છે, એમાં કોક કોક ચીજ પાળે, ધર્મનું પાળે, શું અને બાકીનું ન પાળે, શાસ્ત્રનું અધ્યયન કરે અથવા એમને એમ ચાલ્યા જાય છે, પોતે ન બતાવે ક્યાં ક્યારે જવાના, વિહાર ક્યારે કરવાનો, અમુક ધર્મનું પાળે ને અમુક ન પાળે, એવી રીતે પણ મનાવે છે ગુરુ પદ. એમ પણ હોવું જોઈએ, મૂળ ગુણમાં ક્યાંય ફેરફાર કરી શકાય ને એમાં અપવાદ હોય નહીં. પ્રશ્ન, જેટલું ધર્મ સાધન કર્યું તેનું તો ફળ થશે, એને એટલું તો ધર્મનું અંગ રાખ્યું એટલું તો એને કર્યું ને, એટલો તો લાભ ખરો કે નહીં, અને કે આમાં એવું જોવાતું નથી. દૂધ બગડે છે ને, બગડેલું દૂધ અને મેળવેલું દૂધ, દૂધ નથી રહેતું પછી, મેળવેલું દૂધ છાશ થાય ને બગડેલા દૂધમાં પણ ફોદા થાય, પણ એ છાશ ખાવાના કામમાં આવે નહીં. એવી રીતે ફેરફાર છે આમાં, કે જે બરાબર ન પાડે તે બગડેલા દૂધ જેવું થાય છે, પછી એ છાશના ઠેકાણે નથી. નહીંતર એમ કે શ્રાવક કરતાં તો ઊંચા છે ને, શ્રાવક તો આટલો બધો વેપાર ધંધો બૈરા છોકરા બધું ઘરે હોય, એના કરતાં એણે આટલું તો છોડ્યું નહીં, એટલું તો ધર્મ કર્યો કે ન કર્યો, એટલો તો એને લાભ ખરો કે નહીં, આમાં એવું જોવાતું નથી. જે સર્વજ્ઞ વિતરાગ જિનેન્દ્ર દેવની પરંપરા છે, એ પરંપરાથી બીજો ચીલો ચાતરવામાં જોખમ ઘણું છે, એમ સમજી લેવું, એવું દોડડા પણ કરવા જેવું નથી. જેમ કોઈ ઉપવાસનું નામ ધરાવી કણ માત્ર પણ ભક્ષણ કરે તો તે પાપી છે. શું કહે છે? એક મેં ઉપવાસ કર્યો છે, ઉપવાસમાં તો હું દોઢશેર ખાઉં છું, એના બદલે હવે પાછેર જ ખાઉં છું, નવટાંક જ ખાઉં છું, તો એટલો તો લાભ ખરો કે નહીં? મને દોઢશેર ખાતો તો એની જગ્યાએ નવટાંક ખાતું, એનો તો વાંધો નહીં ને, તો મારો એટલો તો ઉપવાસ ગણો તમે? એવી રીતે ઉપવાસ કરાતો નથી. જેમ કોઈ ઉપવાસનું નામ ધરાવી કણ માત્ર પણ ભક્ષણ કરે તો તે પાપી છે, પણ એકાસનનું નામ ધરાવી કોઈ કિંચિત ન્યૂન ભોજન કરે તો પણ તે ધર્માત્મા છે. એકાસન એટલે એક આસને બેસીને, એક આસન બેસીને એટલે એકાસનું કહે છે ને આપણે, એક આસને બેસીને એક વખત ભોજન લેતા હોય તેનાથી થોડું ઊણું લેવું. શું છે એનો નિયમ? એક આસને બેસીને એક વખત ભોજન એક ટંકે ખવાતું હોય એનાથી થોડું ઊણું લેવું, એનું નામ એકાસણું છે. એક આસને બેસીને ત્રણ ટંક નું ખાવું એનું નામ એક આસન નથી. જેટલું ખવાતું હોય આખા દિવસ માં એ કઈ એકાસણું ફેકાસણું નથી. એ તો સામાન્ય બુદ્ધિ માં બેસે એવી વાત નથી. એવું એકાસણું તો સામાન્ય બુદ્ધિ થી સ્વીકારાય નહીં એવી વાત છે. છતાં લોકો અંધશ્રદ્ધાથી એટલા વિચારહીન થઈ ગયા છે કે કાંઈ સામાન્ય ન્યાય પણ સમજી શકતા નથી કે આ ત્રણ ગણું ખાય છે ને એકાસણું કહેવું કેવી રીતે. હો અમસ્તા રોજ ઘણા એવું કરે છે. અમે તો છે ને સાંજે જમતા નથી, સવારે ચા લઈએ એટલે એને એકાસણું તો ન કહેવાય. સવારે ચા કે દૂધ જે લઈએ સામાન્ય લઈ લઈએ છીએ, પછી 12 વાગે જમીએ, પછી સાંજે નહીં જમવાનું અમારે કોઈ દિવસ. આપણને હા એ પેલા એવું હતું જયારે નિરૂપણ કર્યું ત્યારે ઓછું ભોજન લેવા માટે હતું વૈષ્ણવોમાં. એટલે પછી હવે એ લોકોમાં બધી જોગ થઈ ગઈ છે કે આપણને તુલસીના પાન ઉપર પ્રસાદ લેવાનું કે ઉપવાસ કરવાનું કીધું તો એના બદલે આપણે હવે કેળનું પાન વાપરીએ છીએ કે હો પાંદડું તો ખરું એટલે કેળના પાનમાં કેટલું માય કે બે થાળી ભરાય એટલું માય. ઠીક સાચી વાત છે. કેટલો દોઢ ડાયો ભગવાનની ભૂલ સુધારી દોઢ ડાયો કેટલો એમ સમજવું. હે એવું છે. તો કહે છે કે એવી રીતે એકાસન નું નામ ધરાવી કોઈ કિંચિત ન્યૂન ભોજન કરે તો પણ તે ધર્માત્મા છે. જો પેટ ત્રણ ત્રણ ગણું ખાય એમ ન કીધું, અહીંયા કિંચિત ન્યૂન ભોજન કરે એમ કીધું. તેમ કોઈ ઉચ્ચ પદ નું નામ ધરાવી તેમાં કિંચિત પણ અન્યથા પ્રવર્તે તો તે મહાપાપી છે. એને પાપી નો કીધો પણ મહાપાપી કીધો, પ્રતિજ્ઞા ભંગ નો મહાપાપ છે. પણ નીચા પદ નું નામ ધરાવી થોડું પણ ધર્મ સાધન કરે, શું નીચા પદ નું નામ ધરાવી થોડું પણ ધર્મ સાધન કરે તો જે પદ હોય પ્રમાણમાં તો તે ધર્માત્મા છે. માટે ધર્મ સાધન તો જેટલું બને તેટલું કરો, એમાં કાંઈ દોષ નથી. પોતાની શક્તિ અનુસાર ઓછી શક્તિ હોય તો ઓછું કરો, શું પણ ઉચ્ચ ધર્માત્મા નામ ધરાવીને નીચી ક્રિયા કરતા તો તે મહાપાપી જ થાય. દીક્ષા લઈ લે અને પછી દીક્ષા અનુસાર ન પાડે તો તે મહાપાપ ગણવામાં આવ્યું છે. મોટા ભાગે એ લોકો તો સામાજિક ઉપદેશ આપે છે, ધર્મ ની એમને ખબર નથી અને ત્યાં કઈ ધર્મ નું નામ નિશાન કે ગંધે નથી. બાકી બધું સમાજમાં આમ કરો ને આમ કરો, પ્રમાણિકતા રાખો, કરો, સાચું બોલો, એકબીજાની સેવા કરો, દયાદાન કરો. જાત્રા બહુ ભૂતો જાત્રા કાઢે. હા માંસ છોડાવે છે, માંસ ન ખાવ. ત્યાં અમેરિકામાં છે ને એટલે ત્યાં બધા માંસાહારી લોકો ઘણા છે. હવે તો એ સમજવા માંડ્યા છે કે આ કેન્સર ને બીજા ત્રીજા જે ભયંકર રોગો થાય છે એનું કારણ માંસાહાર છે. કેમ કે માંસ તો ઘણા વખતનો વાસી હોય તો એ લોકોને ખબર ન પડે, ઠંડકમાં રાખે એટલે. હા અને જીવાણુ ઉત્પન્ન થઈ ગયા હોય અને મરી ગયા પછી રોગ થઈ ગયો કે ચાલુ રોગવાળા પ્રાણીઓને મારી નાખ્યા હોય, રોગિષ્ટ પ્રાણીઓને શું ખબર પડે? માંસમાં તો ખબર ન પડે કે આ રોગિષ્ટ પ્રાણીનું માંસ છે કે નહીં. એટલે ત્યાં એવરેજ બહુ વધી ગયો છે. આથી 15 વર્ષ પહેલાની વાત છે, સ્વિટ્ઝરલેન્ડ જેવો નાનામાં નાનો દેશ છે પણ ધનાઢ્ય દેશ છે, પૈસો બહુ છે. ભાઈ જોબાળિયા એની સાથે થોડો કારણસર પત્ર વ્યવહાર થયો હતો. એના બાબતમાં લખ્યું હતું. ત્યાં એક કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે હોમિયોપેથિકની સ્વિટ્ઝરલેન્ડમાં, એ બાબતમાં થોડી તપાસ કરાવવાની હતી. તો કે અહીંયા દર 5 માણસે એક માણસને કેન્સર છે સ્વિટ્ઝરલેન્ડમાં. કેટલા? 5 ભેગા થાય તો એક તો એને કેન્સર વાળો હોય જ તે. એટલે હોય 20 જણા કેન્સર વાળા છે ત્યાં. 20% કેન્સર નો કારણ દારૂની માઉસ. ઠંડો દેશ છે એટલે બે ગરમ ચીજ ખાય છે. આપણે જેમ શિયાળામાં ગરમ બધી ચીજો ખાય, પાક ને એવું બધું, પણ આપણે ત્યાં ભક્ષણ નથી ખાતા. ત્યાં તો એ લોકો દારૂનો માંસ બહુ ખાય છે, બહુ વાપરે છે, એમાંથી બધા કેન્સર ને બધું થાય છે. એટલે હવે એ લોકો શાકાહાર ઉપર આવતા થયા છે થોડા. અત્યારે કેન્સર ન થાય તો ભવિષ્યમાં થાય. માંસ ખાય નરકમાં જવાનો છે, બીજું કાંઈ છે નહીં. એ કેન્સરનો દાદો છે, નરકમાં જાય. શું કહે છે કે ઓછું ધર્મ સાધન કરે, શક્તિ અનુસાર કરે, એ કાંઈ દોષિત નથી. પણ ઊંચું ધર્મ સાધન કરીને પાળે નહીં, મનાવે ખાલી, તો તે મહાપાપી થાય છે. ષટપાવડમાં શ્રી કુંદકુંદાચાર્ય દેવે કહ્યું છે, જો એ સૂત્રપાવડની બીજી 18મી ગાથા લીધી, પૂરી દર્શન પાવડની 18મી ગાથા હતી આ, સૂત્રપાવડની ગાથા લીધી. જોહો જાયો રૂવ સરીસો તીલો તુસો મિતમ ન ગિહદી હથેસુ જઈ લે અપ્પા બહુયમ તત્તા પૂર્ણ ગઈ નિગોયમ. નિગોદમાં આવ્યો જાય લ્યો. ઠીક, કેવી મોટી વાત છે. શું અર્થ? મુનિપદ છે તે યથાજાત રૂપ સદ્રશ છે. યથા જાત, જાત એટલે જન્મે, બાળક જેવું જન્મે એવી મુનિની દશા હોય નગ્નપણે. શું? મુનિપદ છે તે યથાજાત સદ્રશ છે. જેમ બાળક જન્મે અને નિર્દોષ હોય છે એવું મુનિનું પણ નગ્ન દેહ છે, એકદમ નિર્દોષ હોય છે. જેવો જન્મ થયો હતો તેવું નગ્ન છે. જયો જાય રૂપ સરીસમ, હું યથાજાત રૂપ એ મુનિ. અર્થ જે ધન વસ્ત્ર આદિ, જો વસ્ત્રને અર્થ કયો છે, જેમ ધનને અર્થ કયો છે એમ વસ્ત્રને પણ અર્થ કયો છે. એ મુનિ અર્થ જે ધન વસ્ત્ર આદિ વસ્તુને તિલ તુષ માત્ર પણ ગ્રહણ કરે નહીં, ગ્રહણ કરે નહીં, કોઈ ઉપર નાખી દે એ વાત નથી. એમણે આ વાત ને દલીલ કરતા હતા, કોઈ મુનિ ઉપર કપડું નાખી દે તો પછી એનું મુનિ પણ વ્યુ જાય કે નહીં, એમ વાત નથી. એ ગ્રહણ ન કરે એના રાગથી, ગ્રહણ કરવાનો એને રાગ ને વિકલ્પ ન હોય એમ કહેવું છે. એવો વિકલ્પ ઉત્પન્ન ન થાય એને, છતાં કોઈ એના ઉપર નાખી દે કે ઉઢાડી દે અણસમજણથી કે દ્વેષથી, તો એનો ઉપસર્ગ ગણાય. એ કાંઈ એને 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 દોષ લાગતો નથી, એ ઉપસર્ગ ને સહન કરે છે. હે, ના તો એને કાઢી નાખે. ના ના, રાખે તો એનો રાગ થઈ ગયો ને, તો એને રાખવાનો રાગ થયો. પેલા ગ્રહણ કરવાનો રાગ થયો, હવે રાખવાનો રાગ થયો, ખાચવાનો રાગ થયો, તો બે એનું ઈ
થયું.
એ શ્રાવકે ખોટા ને મુનિએ ખોટા. વ્રત ભંગ કરાવે મુનિ નો વ્રત ભંગ કરાવે એ કઈ સાચા શ્રાવક કહેવાય નહીં. ઘરે વરો આવે અને એને પછી મિષ્ટાન ને સાલમ પાક ને બધા હું અડદિયા પાક ને ગુંદર પાક ખવડાવે, હું શ્રાવક ભક્તિ કરે ને, ઓલાને વૃત્તિના ઠેકાણા ન રહે અને ઓલાની વૃત્તિ ભંગ કરાવવામાં નિમિત્ત થાય. દેનારો દોષિત ને લેનારો એ દોષિત. લાંચ લેનારો દોષિત એકલો નથી ગણાતો, જગતમાં પણ લાંચ દેનારો પણ દોષિત ગણવામાં આવે છે. તો લૌકિક ન્યાયમાં એ વાત છે. શું? એ મુનિ અર્થ જે ધન વસ્ત્ર આદિ વસ્તુને તિલ તુષ માત્ર પણ ગ્રહણ કરે નહીં, હા કદાપિ તેને થોડી ઘણી પણ ગ્રહણ કરે. શું કહે છે? થોડું ઘણું કાંઈ ગ્રહણ કરે તો તેનાથી તે નિગો જાય. જૈન મુનિ જૈન સાધુ નામ ધરાવે અને 28 ગુણ મૂળ ગુણ માંથી એક મૂળ ગુણ તોડે, ક્યાં જાય? નિગોદ માં જાય. મુનિપણ મનાવે તો નિગોદ માં જાય. બોલો, આ કુંકુંદ આચાર્ય છે. તત્તો પૂર્ણ ગઈ નિગોયમ, આ નિગોદ માં જાય કે છે. આ કેમ ગુરુદેવને, આ કૃપાળુ દેવને નહોતા માનતા? લગ્ન મુનિઓ તો હતા, એ ભાવલિંગ જોઈને માને, એમને માને નહીં. 28 મૂળ ગુણ તો અત્યારે કોઈના ચોખ્ખા નથી. અમારો ધર્મ ચુસ્ત છે, કડક નથી પણ ચુસ્ત છે. તો ધર્મ ચુસ્તતા છે એ ગુણ છે કે અવગુણ છે? એ ગુણ છે, અવગુણ નથી. ધર્મની ચુસ્તતા એ દ્રઢતા બતાવે છે. ધર્મ વિષયક એ દ્રઢતા બતાવે છે. એ હઠ નથી, હઠ વગરના પરિણામ સહજ છે. શું? એ પોતાના સિદ્ધાંતમાં પોતાના ધર્મમાં દ્રઢતા હોવી જોઈએ. જો દ્રઢ શ્રદ્ધાન નો હોય, દ્રઢ જ્ઞાન નો હોય, તો એ સંસ્કૃતિ ટકી શકે નહીં. હા, સરળ છે. વચ્ચે શું આડું આવે? એને પોતાને પોતામાં વસવું, એમાં વચ્ચે કોણ આડું આવે? કે કોઈ આડું આવી શકે નહીં. સીધી વાત છે, સરળ છે. એને સરળને કઠણ માને છે. કઠણ નથી, એ ચુસ્તતા છે, એની દ્રઢતા છે, એની ગુણ છે. જુઓ, ગ્રહસ્થપણામાં ઘણો પરિગ્રહ રાખે, કાંઈક પ્રમાણ કરે, તો પણ તે સ્વર્ગ મોક્ષનો અધિકારી થાય છે. પરિગ્રહ પરિમાણ વ્રત આવે છે પંચમ ગુણ સ્થાનમાં. એમાં જે પરિગ્રહ છે, એમાં દેશવ્રત જે છે, એને પરિગ્રહ પરિમાણ વ્રત કહેવામાં આવે છે. કે મારે આટલાથી વધારે સંપત્તિ રાખવી નથી, છતાંય પૂર્વકર્મના યોગે એ સંપત્તિની કમાણી થઈ જાય તો એ ધર્મસ્થાનમાં વાપરી નાખે, દાન દઈ દે. તો એ એ જીવનો સ્વર્ગ થાય, અથવા પરંપરાએ એને મોક્ષ પણ થાય ધર્માત્મા હોય તો. ત્યારે મુનિપણામાં કિંચિત પરિગ્રહ અંગીકાર કરે. શું? થોડોક, જરાક પરિગ્રહ રાખે તો પણ તે નિગોદગામી થાય. અત્યારે તો બધા બેંક એકાઉન્ટ ચાલે છે, બધાના બેંકના એકાઉન્ટો ચાલવા મીંડ્યા છે. શ્રાવક પાસે પૈસા ન હોય, ગરીબ માણસો પાસે પૈસા ન હોય, એટલા તો સાધુઓના ખાતામાં પૈસા 5 આંકડા ને 6 આંકડા સુધી, 7 આંકડા સુધી પહોંચી ગયા છે કેટલાક તો. કોણ કહેતું તું કેવી રીતે રાખે છે? કાંઈ ગુરુ આમાં નાખી દઈએ, હમણાં કોઈ વાત કરતા હતા. પૈસા ભેગા થાય, મૂકી જાય શ્રાવક, પછી એવું કંઈક સાધન રાખે કોઈને ખબર ન પડે કે આ પૈસા રાખવાનું સાધન છે. કંઈ બનાવડાવ્યું હશે, લાગે એમ કે આ કંઈક એમને વાપરવાનું સાધન છે. કેવી? હા, ઠીક છે. આ તો કંઈક એવી લાકડી રાખેલા, લાકડી ને પોલી લાકડી ને ઉપર બૂચ બનાવી નાખેલું રબરનું, લાકડી જેવી લાગે એના રંગની, અંદર પોલી, પૈસા આવે એમાં નાખી દે. લાગે કે રાખે, કરે રાખે કે લાગડી, એમ લાગે કોઈને કે લાકડી રાખે છે. આ બધી પૈસા લેવાની પદ્ધતિ જુદી જુદી. શું કે છે? કે નિગોદમાં જાય છે. માટે ઉચ્ચ નામ ધરાવી નીચી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી, એ વિરુદ્ધ છે, ન્યાય વિરુદ્ધ છે. એ એમાં બીજા જીવો ઠગાઈ જાય છે, પોતે ઠગનાર છે અને બીજા ઠગાઈ જાય છે. મુનિનું સ્વરૂપ તો એવું છે કે બાહ્યાભ્યંતર પરિગ્રહનો જ્યાં સંબંધ નથી. મુનિનું સ્વરૂપ કેવું છે? કે બાહ્ય પરિગ્રહ તો ન હોય, પણ અભ્યંતર પરિગ્રહ પણ એને ન હોય. કેવળ પોતાના આત્માને જ પોતાના પોતા રૂપ અનુભવતા, શુભ અશુભ ભાવોથી પણ જે ઉદાસીન હોય છે. શું? કેવળ પોતાના આત્માને જ પોતા રૂપે અનુભવતા, અને શુભાશુભ ભાવોથી જે ઉદાસીન હોય છે, જુઓ આ ઊંડા સર્પિણી કાળમાં આ કળીકાળ પ્રવર્તે છે. એમના વખત ચાલે છે ને, એમને તો જે 200 વર્ષ જ થયા છે. ત્યાં કેવો ઊંડા સર્પિણી એટલે માઠો કાળ છે, કળીકાળમાં પણ આ માઠો કાળ છે એમ કેવું છે. હું કે જેના દોષથી, જેના દોષથી એટલે શું કે એવા અહીંયા હીણા પરિણામ વાળા જીવો આવે, જેના દોષથી જૈન મતમાં પણ આજે વિષય કષાય આસક્ત જીવ મુનિપદ ધારણ કરે છે, હજી એના વિષય કષાયના ઠેકાણા ન હોય, હં, અને લઈ લે દીક્ષા, એને કાંઈ જોવે નહીં, દીક્ષા લેનાર તૈયાર થયો એટલે મૂંડી નાખો, પણ એના વિષય કષાયની કોઈ યોગ્યતાના ઠેકાણા તો હોવા જોઈએ કે નહીં. પછી થાય ઝઘડા અને તકરાર અને એ ધમાધમ ચાલે બધી. જૈન મતમાં પણ આજે વિષ કષાયના આસક્ત જીવો મુનિપદ ધારણ કરે છે, તેઓ સર્વ સાવધ્ય યોગના ત્યાગી થઈને, સાવધ્ય એટલે પાપ, બધા જ પ્રકારની પાપ ક્રિયાના ત્યાગની પ્રતિજ્ઞા લેવડાવે છે ત્યાં, કે કોઈ પણ પ્રકારનું પાપ હું કરીશ નહીં, એવા ત્યાગી થઈને પંચ મહાવ્રતાદિ અંગીકાર કરે છે, અહિંસા સદ્ય તો અદન બ્રહ્મચર્ય ને પરિગ્રહ, છતાં શ્વેત રક્તાદિ વસ્ત્રોને ગ્રહણ કરે છે, કોઈ સફેદ વસ્ત્ર ધારણ કરે, કોઈ ભગવું કે લાલ વસ્ત્ર પણ ધારણ કરે છે, આ શ્વેત વસ્ત્ર તો આ શ્વેતાંબર કરે છે, જૈન મુનિ જ કહેવાય છે, ભોજનાદિકમાં લોલુપી હોય છે અને ખાવા પીવાના એના ઠેકાણા હોતા નથી, સારું મળે ક્યાં સારું મળશે એ ગોતતા ફરે, પોતપોતાની પદ્ધતિ વધારવા ઉદ્યમી હોય છે અને પોતે જે લાઈન પકડી છે એને મજબૂત કરવા માટે એનો ઉપદેશ આપે કે આમ જ કરાય, સાધુને આમ કરાય, સાધુને આમ કરાય. હું કોઈ તો ધનાદિક પણ રાખે છે, લ્યો આ 200 વર્ષ પહેલાં ચાલુ થઈ ગયું છે પૈસા લેવાનો, કોઈ તો ધનાદિક પણ રાખે છે તથા હિંસાદી નાના પ્રકારના આરંભ પણ કરે છે, આ કપડાં ધોવા એ બધો છે એમાં હિંસા થાય છે, સાબુ વાપરવો, કપડાં ધોવા, સાબુની ફેક્ટરીમાં સાબુ બને એ હિંસાથી તો વગર બને નહીં, એને તો એ તો છે જ હિંસાનો ધંધો, જેટલો અગ્નિથી થાય બધો ધંધો એ બધો હિંસાનો ધંધો છે. નોર્મલ ટેમ્પરેચર સિવાયના જેટલા કોઈ પ્રોસેસ છે ઉદ્યોગોના એ બધા હિંસાત્મક છે, નોર્મલ ટેમ્પરેચરમાં જે પ્રોડક્ટ હોય એ બધી ઇન્સાને ન ગણાય, બાકી વધારે ઠંડી કે ગરમી આપીને જે કાંઈ ચીજો બનાવવામાં આવે છે બધે હિંસાના પ્રયોગો છે. એમાં સાબુમાં તો ભઠ્ઠી કરવી જ પડે, એ ભઠ્ઠાનો ધંધો છે, પહેલાં તો મુસલમાનો જ કરતા, હવે બધા જૈનો કરતા થઈ ગયા છે, પહેલાં તો ઘાણી છે, સાબુ છે, હાકર છે, બીજા ત્રીજા પેપરમેન્ટ છે, આ છે તે છે, કોઈ ભઠ્ઠીનો ધંધો કરે નહીં. સાવધ્ય એટલે પાપ, પુણ્યપાપ નહીં, પુણ્ય નહીં, સાવધ્ય એટલે પાપ, સાવધ્યનો અર્થ જ પાપ થાય છે. અનેક પ્રકારના આરંભ કરે છે, હિંસાદી કરે છે, એમાં મુનિપણું હોઈ શકે નહીં, કેમ કે અહિંસામાં આવ્રતે એને પાડ્યા નથી, પણ અલ્પ પરિગ્રહ ગ્રહણ કરવાનું ફળ નિગોદ કહ્યું છે, અને એવું એ વ્રત ભંગ કરે, અહિંસા મહાવ્રત ધારણ કરીને એ વ્રત તોડે તો એને નિગોદનું ફળ મળે છે. તો આવા પાપોનું ફળ તો અનંત સંસાર અવશ્ય હોય, અલ્પ પણ પરિગ્રહ ગ્રહણ કરવાનું ફળ નિગોદ કહ્યું તો પછી આ હિંસા આદિ કરે એનું તો અનંત સંસારી હોય એ જ એવું કરે, બહુ અનંત સંસારી થાય પાછા એને, કેવા અનંત સંસારી ગયા છે એને, શું એનો 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 નજીકમાં એનો સંસારનો અંત નથી એમ કીધું છે. શું વળી લોકોની અજ્ઞાનતા તો જુઓ, કે કોઈ એક નાની પ્રતિજ્ઞા ભંગ કરે તેનો તો તેઓ પાપી કે, નાની પ્રતિજ્ઞા ગ્રહણ કરે અને થોડે છોડે તો એને પાપી કે, પણ આવી મહાન પ્રતિજ્ઞા મહાવ્રત એનો ભંગ કરતા જોવામાં આવે, નજરે જોવે કે આ ઉદ્દેશ્ય કાર લીએ છે તો એને ગુરુ માને, હમ એને ગુરુ માને છે, મુનિ સમાન તેનું સન્માન આદિ કરે છે, એને વંદના કરે, એને મુનિ મુનિ પ્રમાણે બધું એનું સન્માન કરે છે. શાસ્ત્રમાં તો કૃતકારી અનુમોદનાનું ફળ એક સરખું કહ્યું છે. એ મુનિ થાય કે મુનિ માનત મનાવતા હોય એને માને, એને અનુમોદના આપે, એનું વ્યાખ્યાન સાંભળવા જાય, અથવા વ્યાખ્યાન સાંભળવાનું આમંત્રણ આપે. એમાંથી તો આ આત્મધર્મનો વાત ઊભી થઈ હતી. ફલાણા મુનિનો પણ ધર્મ લાભ મળશે, એમાંથી તો આ ઊભું થયેલું. આ હું લખવા માંડ્યું તમે શું? એનું વ્યાખ્યાન પોતે સાંભળવા જાય કે સાંભળવા માટે બીજાને આમંત્રણ પણ મોકલાવે, તો એ બધું એક સરખું છે. જે ફળ એ મુનિને મળશે એ કૃતકારિત અનુમોદના વાળાને મળશે. તેથી તેમને પણ એવું જ ફળ લાગે છે, એક સરખું ફળ લાગી જાય છે. અનુમોદનાનો દોષ તો જરા ભયંકર છે. શું અનુમોદનાના દોષની જીવને ખબર નથી પડતી, કરે એને ખબર પડે, કરાવે એની ખબર પડે, અનુમોદનાની ખબર પડતી નથી. એ છુપો દોષ છે, પણ એ સૌ વધારે મોટો છે. એ અભિપ્રાય વિના થતો નથી. કરવામાં તો કોઈ વાર અભિપ્રાય ન હોય, કોઈને દોષ થઈ જાય અભિપ્રાય વિરુદ્ધ પણ અનુમોદના તો અભિપ્રાય સહિતનો દોષ છે, અને પાછો પોતાને ખબર ન પડે એવો દોષ છે. આપણે અભિપ્રાયના પ્રકરણમાં એ વિશે થોડી ચર્ચા કરી છે. શું એ તો બહુ ધ્યાન રાખવા જેવું છે. ક્યાંય પણ ક્યાંય સંમતિ આપતા બે વખત વિચાર કરવો, ગમે ત્યાં સહી કરી દેવી નહીં. લાવો ભાઈ, અમે સહી કરવા આવ્યા છીએ, કરી દો સહી, ન કરાય એમ. એના કરતાં એ સુધરશે, તું નહીં સુધરી શક. બોલો આવ્યો છે કરાવવા, એ નહીં સુધરી શકે. તું અનુમોદન કરનાર, તને સુધરતા વાર લાગશે. એવું છે આ બધું. શું પસ્તાવો ન થાય, કેમ કે એને ખબર જ નથી મેં કેવડો દોષ કર્યો છે, એને અભિપ્રાય હું ઘડાઈ ગયો છે. લીધું છે એમણે શાસ્ત્રમાં કૃતકારિત અનુમોદનાનું ફળ એક સરખું કહ્યું છે. આ જીનાજ્ઞા છે. શું કાયદો? જીનેશ્વર દેવનો આ કાયદો છે, એમાં બીજું કઈ આગુ પાછું ચાલે એવું નથી. હા, પંચમ કાળમાં પોતે પંચમ કાળ નો થઈ જાય ધ્યાન રાખવું. એને કહે તું કાળ છું એમ કોઈ કહે તો શું કે? હે, મને કાળ કીધો, તારા પરિણામ પંચમ કાળ ના, એટલે તું જ કાળ થઈ ગયો. શું મુનિપદ લેવાનો ક્રમ તો આ છે કે પહેલા તત્વજ્ઞાન થાય. જો મોટા અક્ષરે છાપ્યું છે કોને દીક્ષા લેવી, કે દીક્ષા તો એને લેવી કે પહેલા તત્વજ્ઞાન કરવું, બધું સમજણ કરી લેવી ચોખ્ખી, ફોદો ન રહીએ એવી ચોખ્ખી કરવી. કેવી? પૂછવા, હજાર વખત પૂછવાનો નિષેધ નથી ક્યાંય. એક વાર દસ વાર પૂછો એનો વાંધો નથી, પણ ચોખ્ખો ચોખ્ખે ચોખ્ખી સમજણ કરી લેવી. પહેલા તત્વજ્ઞાન થાય પછી ઉદાસીન પરિણામ થાય. એ જ્ઞાનપૂર્વકના ઉદાસીન પરિણામ કેવા?
જ્ઞાનપૂર્વક
એને ખબર પડે તત્વજ્ઞાનથી કે મારું સુખ ક્યાંય બહાર સંયોગમાં નથી, મારું સુખ મારામાં ભર્યું છે પૂર્ણ સુખ, અને એ અંતર સાધનાથી મારે પ્રગટ કરવાનું છે, બહારમાં ક્યાંય મારું સુખ નથી એમ જાણીને ઉદાસીન થાય. અસ્થિ નાસ્તિ બે પડખે જાણીને પરિષો આદિ સહન કરવાની શક્તિ થાય. આ સમજણ પૂર્વક હવે આચરણનો અધિકાર આવ્યો. પુરુષાર્થનું બળ એટલું હોય, આચરણનું એટલું બળ હોય, શ્રદ્ધા જ્ઞાન દ્રઢ હોય, ઉપરાંત આચરણની દ્રઢતા અને પુરુષાર્થની દ્રઢતા હોય, શું અને સહન કરવાની શક્તિ હોય, એટલે કે ગમે તેવા પ્રસંગ આકરા ઊભા થાય તો પણ, મરણ થાય તો પણ એ પ્રતિજ્ઞા છોડે નહીં, એવી દ્રઢતા હોય. શું કે દેહ જાય પણ માયા થાય એના રોમમાં, એક રૂવાડું ફરકે નહીં એનું, ભલે શરીર પડી જાય, એવી સહન કરવાની શક્તિ થાય. અને તે પોતાની મેળે જ મુનિ થવા ઈચ્છે, બીજા એને ટાપલા મારી મારીને મુનિ કરે એમ નહીં. હું જો કેવું લખ્યું છે, પોતાની એની મુનિ થવાની ભાવના થાય. બીજા એને કહે તું થઈ જા સંસારમાં પડીશ નહીં, અમારી જેમ તું થઈ જા સંસારમાં પડતો નહીં, એલા તું સંસારમાં પડીશ નહીં, એવી વાત નથી. અહીંયા એની મેળે મુનિ થાય.
હે,
એવડી વધારાનું પૈસા આપીને મુનિ કરે કે જા તારા કુટુંબને હવે કાંઈ વાંધો નહીં આવવા દઈએ, એના 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 આટલા જમા કરાવી દઈશું, તું દીક્ષા લેતો હોય તો તારા કુટુંબને આટલા પૈસા આપી દઈએ. આ લાંચ રૂશ્વતનો પ્રયોગ થઈ ગયો પાછો. પોતાની મેળે મુનિ થવા ઈચ્છે ત્યારે શ્રી ગુરુ તેને મુનિધર્મ અંગીકાર કરાવે, ત્યારે શ્રી ગુરુ એની પરીક્ષા કરીને, એની શક્તિની પરીક્ષા કરીને પછી મુનિધર્મ અંગીકાર કરાવે કે હવે આ મારો શિષ્ય છે, એ મરી જશે પણ પ્રતિજ્ઞા તોડશે
નહીં.
પણ આ તે કઈ જાતની વિપરીતતા છે જો, કેવું ચોખ્ખું લખ્યું છે, ધડાકા બંધ. આ તે કઈ જાતની વિપરીતતા છે કે તત્વજ્ઞાન રહિત કાંઈ સમજણના ઠેકાણા ન હોય અને વિષયાસક્ત જીવને વિષય કષાયના પરિણામથી ભરેલો હોય, માયા વડે અથવા લોભ બતાવીને મુનિપદ આપે, લોભ બતાવીને એટલે પૈસા આપીને, અને માયા વડે કે તને બધા પગે લાગશે, તારું આમ થશે, તને આમ ફલાણું થશે, ઢીંગણું થશે, માયાચાર કરાવે, માયા વડે અથવા લોભ બતાવી મુનિપદ આપી, પાછળથી અન્યથા પ્રવૃત્તિ કરાવી, પણ એ મહાન અન્યાય છે, એ બહુ મોટો અન્યાય છે. એ ભગવાનના માર્ગને બીજી રીતે પવિત્ર માર્ગમાં અપવિત્રતા ઉત્પન્ન કરનારા મહાપાપી જીવો છે એમ સમજવું, એને માનવું નહીં, એવા થવું નહીં, ને એને માનવું, મનાવવું, કરવું, કરાવવું, અનુમોદવું નહીં એમ કહેવું છે.
ભગવાન